પ્રવચન નંબર 346 19-8-91 57 મિનિટ સમયસાર ગાથા 11 તથા 12
અનેક પ્રકારના છે. હવે આગળ સ્ત્રીનું પણ સંસાર જેમ કહ્યું, શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. છેલ્લી પાંચ દિન છે, ભાવાથી પાંચ દિન શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. વ્યવહારનો પક્ષ અનાદિનો છે, વ્યવહારનો પક્ષ અનાદિનો છે. અને સામે પ્રતિપક્ષ એ છે કે શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. અર્થ છે કે શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ એને કદી થયો પછી એક વાર, અને પ્રત્યક્ષ સમ્યક દર્શનની ઉત્પત્તિનું જેને ઉપચારથી કારણ કહેવાય, એવો આત્માના સ્વભાવનો સ્વભાવ સન્મુખ થઈને એને પોતાના જ્ઞાનમાં નહીં બનાવ્યું નથી. જેને શુદ્ધનીનો પક્ષ એટલે જેને અપૂર્વ નિર્ણય કહેવામાં આવે છે. સમ્યક દર્શન પણ થયું નથી અનુકાળથી, પણ એ વ્યવહારના પક્ષે માટે કારણે ઉપર. અને શુદ્ધ આત્મા આવું છે, એવા શુદ્ધ આત્માનો પક્ષ પણ આવ્યો નથી, અનુભવ તો થયો નથી. પણ અનુભવનું જે વ્યવહારે ઉપચારથી કારણ કહેવાય, એ ભૂમિકામાં આ પ્રકારનો નિર્ણય આવી જાય છે. એ નિર્ણય સાધારણ નિર્ણય નથી, એ કેવળ ધારણા જ્ઞાન નથી, એ કેવળ પ્રતિભાસરૂપ નથી. નાયકનો પ્રતિભાસ માત્ર નિર્ણય નહીં, પણ કંઈક વિશેષ કાયમાં રહી છે જેને સમ્યક દર્શન કરવાનો હોય, તો અંતર્મુખમાં થવાનો હોય, અને ત્યાં વધારેમાં વધારે થોડા દિવસો પણ જાય, અને બે ચાર મહિના પણ કદાચ નીકળી જાય, પણ છ મહિનાની ઉપર તો થાય જ નહીં. છ મહિનાની અંદર અંદર અંતર્મુખમાં આવું થોડી જન્મભૂ થાય, અને ત્યાં બે ચાર આઠ દિવસ લાગે ને કોઈને મહિનો કરી ના હોય લાગે, પણ એક ધારા ઉત્પન્ન થાય છે જે સમય દ્રષ્ટિને શુદ્ધ પરણતી હોય છે. નિરંતર સર્વિકલ્પ દશામાં આવે ત્યારે પણ શુદ્ધ પરણતી નિરંતર હોય છે, શુદ્ધ પરણતી છૂટતી નથી. દુરુપયોગ ભલે છૂટે, પણ શુદ્ધ પરણતી છૂટે નહીં. તેથી તેને સમજપૂર્વક કરેલા ચાલુ છે. સર્વિકલ દશામાં પણ ચક્રવર્તી લડાઈમાં ઉભા આવે ત્યારે પણ એ શુદ્ધ પરણતીનું કારણ છે સમજા. પણ અનુભવ પહેલા અનેક અપૂર્વ પક્ષ આવે છે કે હું તો કેવળ કારણના જ્ઞાનાનુસારમાં પર્યાય માત્રથી ભિન્ન છોડ્યું. એનો એક નિયમસારમાં ડૂબવા અધિકાર છે, આવતી ભણે તો એમાં પક્ષ પણ આવે અને પક્ષાથી પણ પક્ષાથી જ્ઞાન પણ થાય. બે ભાવનો લાભ થાય એવો એક અધિકાર છે, ચોખ્ખો ચોખ્ખો અધિકાર, ડૂબવા અધિકાર, શુદ્ધાત્માનો અધિકાર. આ આત્મામાં ઉદય ભાવના સ્થાનો નથી, ઉદ્યાનના સ્થાનો પ્રકારો નથી, આત્મામાં નથી. એવા આત્માનો જેની પર અનુભવ થશે પછી આચાર્ય ભગવાન આગળ વધી કહે છે કે હૃદય ભાવના સ્થાનો એટલે પ્રકારો તો નથી. હૃદય ભાવના કેટલા? એકવીસ અઢાર, એકવીસ હૃદય ભાવના એકવીસ પ્રકારો, એના સ્થાનો એટલે પ્રકારો આત્મામાં નથી. પછી આગળ વધીને કહે છે કે ભગવાન આત્મામાં ઉપસંગ ભાવના સ્થાનો નથી. ઉપ સંના બે પ્રકાર, સમ્યક રૂપ અને ચારિત્ર રૂપ, અને ચારે એ બે ભેદ ભગવાન આત્મામાં નથી, પર્યાયમાં છે બે ભેદ. એ પર્યાયના ભેદો ભગવાન અભેદ આત્મામાં નથી. પછી કહે છે કે ક્ષોત્રમ ભાવના સ્થાનો હશે પધારો આત્મામાં નથી, અઢાર ભેદેના. પછી આગળ વધીને છેવટ કહે છે કે આ ભગવાન આત્મામાં શાયિક ભાવના પ્રકારો આત્મામાં નથી, નવ ભેદેના, નવ ભેદ આત્મામાં નથી. પર્યાયના ધર્મો છે, પર્યાયે ધારે રાખેલા ધર્મો છે. એ ધર્મો આત્મા સારખો નથી, આત્મામાં છે નહીં. એવો ચોખ્ખો આત્મા તું લક્ષમાં લે અને નિર્ણય કર, તો એને અપૂર્ણ નિર્ણય કહેવામાં આવે છે. અને આત્માના દર્શન તો બરોબર થઈ ગયા, પણ પ્રત્યક્ષ દર્શન નથી થતા એટલે આનંદ આવતો નથી. અને પ્રત્યક્ષ દર્શન થશે ને આનંદ આવશે એવી પ્રતિતિ તો આવી ગઈ છે. વ્યવહાર શ્રદ્ધાન તો થઈ ગયું છે, અને ક્યારે હવે સમિત નથી થશે એ જીવ કોઈને પૂછતો નથી. એવો પદાર્થ સમિત થતું પહેલા બની જાય છે, એને અપૂર્વ નિર્ણય કહેવામાં, યથાર્થ નિર્ણય કહેવામાં આવે. સોગાનીજી એને યથાર્થ નિર્ણય કર્યો. આવી એક સ્થિતિ બની જાય છે, પણ એ પક્ષવાળો પક્ષને આગળ કરતો એને પક્ષ જણાતો નથી. પક્ષનો વિષય જણાયા કરે જોઈ છે પહેલા, એક પરિણતિ નવી પ્રગટ થાય છે એને, એની પરિણતિ છે. વ્યવહાર શ્રદ્ધા અને વ્યવહાર જ્ઞાનની એક પરિણતિ પ્રગટ થાય છે. એને અપૂર્વ નિર્ણય કહેવામાં આવે, એને પણ સુધરેલો પક્ષ કહેવામાં, શુદ્ધ આત્માનો અનુભવ થાય એને પણ સુધરેલો પક્ષ એવો કહેવામાં આવે. અને શુદ્ધ આત્માનો અનુભવ પહેલા એને પંચાધ્યાય કરતા કહે છે કે એવો જે પક્ષ છે આવ્યો એને અમે સમ્યક થઈ ગયું એમ કહી દઉં છે, એમ લખે છે. પણ એ નિર્વિકલ્પ પથ છે, વચનથી અગોચર છે અને કેવળ અનુભવગમ્ય છે. એ જેને છું એ જ જાણે, બીજો જાણી શકે નહીં. બીજો તો ન જાણી શકે, પણ બીજાને કહી શકાય એમ નથી. સમ્યક દર્શન તો કેવા ધારે તો કહી શકાય, કેવા ધારે કોઈ કોઈને કહી શકાય, પણ આ તો કહી શકાય એવી વાત નથી. એવું હોય કપૂરનો પક્ષ આવે ને સુંદરીનો પક્ષ એવું કહેવામાં આવે. એને સમ્યક દર્શન થઈ ગયું, નૈગમ નહીં એમાં લાગુ પડી ગઈ, ભાવિ નૈગમ નહીં થયું નથી, પણ અત્યારે થઈ ગયું એમ. એવો એક સુધરીનો પક્ષ આવે છે, એને પણ પક્ષ કહેવાય. અને એ પક્ષાધિકરણ થઈને આત્માનો અનુભવ થાય એને પણ સુધરીનો પક્ષ કહેવાય. એવો સુધરીનો પક્ષ તો કદી આવ્યો નથી. કદી એટલે અનાદિથી આજ સુધી અનાદિ મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે. આદિ મિથ્યા દ્રષ્ટિને તો આ બે ભાવ પૂર્વે ભજી ગયા હોય, બે ભાવ સાદી મિથ્યા દ્રષ્ટિ. અહીં ગુરુદેવના સમોસણ છે ને, હતું ને સમોસણમાં, એમાં બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ નહોતા. અનાદિ મિથ્યા દ્રષ્ટિ તો હતા, પણ સાથે સાથે સાદી મિથ્યા દ્રષ્ટિઓ પણ સભામાં હતા. એમ અમે જાણીએ છીએ. સમોસણ હતું નહીં તો તીર્થંકર સુધી કીર્તનું સમોસણ સોનગઢમાં આવ્યું. ખ્યાલ કરી દીધા. શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે છે આ બે પ્રકારમાંથી કોઈ એક પ્રકાર આવ્યો નથી એમ કે છે. બધા જ મિથ્યાદૃષ્ટિ નહીં, સાદી મિથ્યાદૃષ્ટિ થઈ ગયું છે. એનો ઉપદેશ પણ વિરુદ્ધ છે. આ શુદ્ધ આત્મા છે કે જેમાં ક્ષાય ભાવના પ્રકારો સ્થાન હોય એટલે પ્રકારો નથી. પર્યાયોમાં ક્ષાય ભાવ છે, પણ એક ક્ષાય ભાવમાં એક ક્ષાય ભાવની પરિણતિ પર્યાયની આજે તન્મય છે, પણ એક ક્ષાય ભાવની પરિણતિ આત્મામાં તન્મય નથી. આત્મામાં પારણામિક ભાવ તન્મય છે, પર્યાયમાં ક્ષાય ભાવ તન્મય છે. એક ક્ષાયક ભાવ તન્મય એ પણ કથનચિત છે. આ ઉત્પાદ છે ત્યાં સુધી છે, પર્યાય ભેગ થાય ત્યારે ક્ષાયક ભાવને લઈને અંદરથી એ પર્યાય પોતે પારણામિક ભાવ થઈ ગયા છે. અને એનો ઉપદેશ પણ વિરલ છે શુદ્ધાત્માનો. આ વિરલ નો અર્થ કરે છે, વિરલ નો અર્થ પડી ગયો. ક્યાંક ક્યાંક છે, ક્યાંક ક્યાંક પૂરે ખાંચકે સોનગઢના એરિયામાં છે, ગુરુદેવના શિષ્યોમાં ક્યાંક ક્યાંક છે. એને ગુરુના સંસ્કાર નથી અને જ્ઞાનીનો યોગ નથી પ્રત્યક્ષ, એ તો કઈ શુદ્ધાત્માની વાત કરી શકતા. ક્યાંક ક્યાંક છે સોનગઢના એરિયામાં, એના શિષ્યો વર્ગમાં ક્યાંક ક્યાંક છે. તદ્દન દુકાળ નથી પડી ગયું એમ કે ક્યાંક ક્યાંક છે એમ લેખા, બધું વર્ષ પહેલા લેખો ક્યાંક ક્યાંક હોય છે. શુદ્ધાત્માનો આપનાર ઘણા થઈ ગયા, ગ્રહસ્થિત ગ્રહસ્થિત થઈ ગયા. પ્રભુ સાહેબ બનાસિદાસજી, આપણે ચિત્તવિલાસના કરતા હેમચંદી કાશીવાળા થઈ ગયા, એવા એવા દોલતરા તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધાત્માનો ઉપદેશ આપે એ ઉપકારી ગુરુ છે. વ્યવહારનો ઉપદેશ આપે છે આ એ ગુરુ જ નથી, પણ પેલા તો ગુરુ વ્યવહારનો ઉપદેશ આપે જ નહીં, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ ગુરુ તત્વ નથી, અથવા એને અનુભવ નથી, અથવા એ સમ્યકની સન્મુખ પણ ભલે અનુભવ ન હો તો પણ એની વાણીમાં શુદ્ધાત્માનો ઉપદેશ આવવો જોઈએ. અનુભવ મોટો થાય વસ્તાને કઈ, પણ ઉપદેશની પદ્ધતિ શુદ્ધાત્માનો જ આશ્રય લ્યો તમે. એ પદ્ધતિ છે, આમ કરો તો ધર્મ થાય ને, આમ કરો તો ધર્મ થાય ને, કરતા કરતા આમ તો જોઈને, આમ તો જોઈને, આમ તે જોઈને પોતે ડૂબે છે અને બીજાને ડૂબાડવામાં નિમિત્ત થાય છે. યોગ્યતા કરતા નથી, એનો ઉપદેશ પણ વિરલ. ક્યાંક ક્યાંક શુદ્ધાત્માની વાત છે. તેથી ઉપકારી એક કરુણાવંત હોય છે, કરુણાવંત હોય છે ઉપકારી શ્રી ગુરુએ. શ્રી ગુરુ કેમ લગાવ્યું આત્મજ્ઞાની તેને ગુરુ કહેવામાં, બાકી કુળ ગુરુ કલ્પના આવે છે ને, બાકી આમ કુળ પરંપરામાં છે અમારે ગુરુ કલ્પના છે, એ તો ગ્રહિત વિચાર. શ્રી ગુરુએ શ્રી કેમ લગાડ્યો, આત્માનું જ્ઞાન એટલે પ્રગટ થઈ ગયું. શ્રી એટલે લક્ષ્મી, જ્ઞાન ને આનંદની લક્ષ્મી પ્રગટ થઈ ગઈ પર્યાયમાં, એને શ્રી ગુરુ કહેવામાં આવે છે. શ્રીમતી વ્યાખ્યા કરી આત્મજ્ઞાની તેને ગુરુ કહેવામાં આવે છે. શ્રી ગુરુએ શેનો ઉપદેશ આપ્યો, શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી કીધો છે. શુદ્ધ આત્માનું લશ્કર, એનું જ્ઞાનને એનું શ્રદ્ધાને એનું આચરણ અંદરમાં ડૂબી જાય. શ્રી ગુરુ તો આ ઉપદેશ આપે છે કે પરલક્ષ છોડી દેને સ્વલક્ષ, ફળ એનું ફળ મોક્ષ જાણી. આ શુદ્ધ નયના ઉપદેશનું, શુદ્ધાત્માના ઉપદેશનું ફળ શું છે, મોક્ષ. એને એમ જાણીને અને આનાથી મોક્ષ થાય એમ જાણીને એનો ઉપદેશ આપે છે. આ પરંપરા સંસાર વધે એવો ઉપદેશ જ્ઞાનીનો ન હો, અને અજ્ઞાનીનો સંસારનો જ ઉપદેશ હોય મોક્ષનો ઉપદેશ આવે નહીં. મોક્ષના કારણે સેવતો નથી ને એટલે વાણીમાં પણ આવે ન. સાધક તો મોક્ષના કારણને સેવે છે, જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય જેવવા ભેદ અપેક્ષા એ, પણ ત્રણેય આત્મા છે માટે એક આત્માને જેવો, આત્માને જેવતા ત્રણ પ્રકારના પરિણામ મોક્ષ માર્ગ પ્રગટ થાય અભ્યો તો એને જેવવા એમ કહેવામાં આવે છે. પ્રગટ કરવાની અપેક્ષા એ, આ શ્રેણી અપેક્ષા એ સુદ્રીના ગ્રહણનું ફળ લોક જાણીને ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી લીધો છે. હા, ગ્રહ શુદ્ધ નહી મોક્ષ, હજે શુદ્ધ નહી બંધ હૈ, એ નિચોડ એ ગ્રંથ કા હૈ. સમયસારનો આ ગ્રંથનો આગો નિચોડ છે, સમયસાર ગ્રંથનો નિચોડ થયો.
યદિ નિચોડયા ગ્રંથ કો યદિ પરમ રસ કો તજે શુદ્ધ નય બંધ હૈ શુદ્ધ નય મો.
આ સમયસાર શાસ્ત્રનો નિચો છે, શુદ્ધનીનું ગ્રહણ કરે છે એને મોક્ષ થઈ જાય છે. શુદ્ધ નહીને તજે છે એટલે શુદ્ધ આત્માનું લક્ષ કરતો નથી અને શુદ્ધ ભાવ જે ધર્મ માને છે એ તો સંસાર મંત છે. શુદ્ધ નહીં ભૂતાર છે, જો પેલી લીટીમાં આવ્યું તો અહીં વ્યવહારનીને અભૂતાર અને શુદ્ધનીને ભૂતાર કર્યો, પેલી વ્યાખ્યા થઈ ગઈ છે એ નીચોડતી જ હવે. શુદ્ધ નહીં ભૂતાર છે એટલે સત્ય છે, જેમ છે શુદ્ધ નહીં એટલે જ્ઞાન જેવો આત્માનો સ્વભાવ છે એવું પ્રતિપાદન કરે છે, અન્યથા કેથી નથી વ્યવહારની અન્યથા કથન કરે છે. શુદ્ધ નહીં ભૂતાર સત્ય છે એનો આશ્રય કરવાથી, એટલે કે નિજ શુદ્ધાત્મ દ્રવ્યનો આશ્રય કરવાથી, આશ્રય કરે છે પર્યાય, પણ આશ્રય કરનાર પર્યાય છે, પણ આશ્રયનો વિષય શુદ્ધાત્મા જ છે, દ્રવ્ય સામાન્ય. આશ્રય કરવાથી સમ્યક દર્શિત થઈ શકાય છે, એને જાણ્યા વિના, એટલે શુદ્ધાત્માને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, પર્યાયમાં મગ્ન છે, પર્યાયમાં રત છે, પર્યાયમાં લીન છે, ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનું નિશ્ચય સમ્યક થઈ શકતું નથી. એમ આશ્રય જાણવો, આટલો ભાવાર્થમાં શુદ્ધનીનો ઉપદેશ પ્રદાન કરી આપ્યો છે. કેમ કે એનું ફળ મોક્ષ છે, જ્ઞાનીનું લક્ષણ શું છે, શુદ્ધાત્માનો જ ઉપદેશ આપ્યો. વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે નિષેધ માટે, ઓ વ્યવહારનું એટલું જ્ઞાન નહીં, નિષેધ કરાવવા માટે વ્યવહારને નિષેધ છે, એને જાળીને એની ઉપેક્ષા કરજે, એની અપેક્ષા રાખીશમાં એના પ્રત્યે ઉદાસ રહેજે પરિણામ પ્રત્યે. જો 11 કાંઠા પછી જે 12મી કાંઠા આવે છે, 11મી કાંઠામાં સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, તો છે 40 સુધી પર્યાય સ્વરૂપ આચરણ કરે. હવે નિર્વિકલ ધ્યાનમાં જ નિશ્ચય વ્યવહાર બે પ્રગટ થાય છે. નિશ્ચય રત્ન પ્રેરણા પરિણામ અને વ્યવહાર રત્ન પ્રેરણા પરિણામ એ દિલ્હી તો ધ્યાનમાં પ્રગટ થાય છે. તો એમ કે સવિતો દશામાં પણ સમ્યક સંવિધાન પ્રગટ થઈ જાય, શાસ્ત્ર વાંચતા વાંચતા કે દિવસોની સાંભળતા સાંભળતા સાંભળ્યા કરે એમાં પણ સમ્યક પ્રસંગ થાય, દિવસના આશરે કે ચિનવાણીના આશરે સમ્યક પ્રસંગ ત્યારે શું કહ્યું એ જીવધનીમાં ને શાસ્ત્રોમાં એમ કે છે કે તું તારા શુદ્ધાત્માનું અવલંબન લે અને આને અવલંબન લીધું ત્યારે જ્ઞાનની અવસ્થા આવે છે. જ્ઞાન નિર્વિકલ જ્ઞાન કહેવાય. એ નિર્વિકલ ધ્યાનમાં નિશ્ચય મોક્ષ માર્ગ શુદ્ધાત્માને આશરે ત્રણ અવયવ પ્રગટ થાય છે. અવયવ અનુભવ્યો એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આત્મા જેવો છે વિજ્ઞાન પ્રતિથી એક નાયકનું યથાર્થ જ્ઞાન, સ્વસંબિત જ્ઞાન, અતિથિ જ્ઞાન અને સ્વરૂપના આચરણ ચારિત્ર, દુપાચરણ ચારિત્ર, એમ ત્રણ અવયવ ધ્યાનમાં પ્રગટ થાય છે. એ ધ્યાનમાં બીજો વ્યવહાર પ્રગટ થાય છે, વ્યવહાર પ્રક્રિયાના પરિણામ પણ ધ્યાનમાં પ્રગટ થાય છે. એ ધ્યાનમાં પ્રગટ થાય છે એટલે શું કે ત્યાં ભેદ ઉપર તો લક્ષ નથી, અને ભેદ ખરેખર જ્ઞાનનું જ્ઞે પણ ત્યાં થતો નથી, છતાં પણ પ્રગટ થાય છે. કેમ કે કોઈ એમ કલ્પના કરે કે અમે તો અમારી સિવિલ ધ્યાનમાં લગાવીએ છીએ અને અમને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ. ખોટી વાત છે, નિર્વિકલ્પ ધ્યાન વિના નિશ્ચય વાર પ્રગટ ન થાય. એ વ્યવહાર પ્રગટ થાય છે એટલે શું કે અબુદ્ધિપૂર્વક રાગ એને પ્રગટ થાય છે. એને આચારંગ આદિનું શાસ્ત્રનું જ્ઞાન એ વ્યવહાર છે. નવ તત્વોનું શ્રદ્ધાંત સમ્યક દર્શનની પર્યાયનો વ્યવહાર છે. અને ચકાય જીવની રક્ષાનો ભાવ વિરાગ સુપ્રાગ એ ત્રણેય ધ્યાનમાં પ્રગટ થાય છે, પણ અહીંયા પ્રવૃત્તિરૂપ નથી. એ પ્રવૃત્તિરૂપ અવૃત નથી, પ્રગટ તો થયો. હવે ધ્યાનમાં જે પ્રગટ થાય છે, 11મી ગાથામાં ધ્યાન આવ્યું અને 11મી ગાથાનો આશય જાણીને સમય કશું જ્ઞાન ચારિત્રના પ્રગટ જગ્યા પડી આવ્યો. એની સાથે ધ્યાનમાં એ ત્રણ પ્રિયા પૂરી થઈ નથી, એ ત્રણ પરિણામ પૂરા થયા નથી, તો અધુરાશનો ભાગ પણ એમાં રહેલો. એ અધુરાશના ભાગને વ્યવહાર રત્નપ્રિયના પરિણામ કહેવામાં આવે છે, ધ્યાનમાં પ્રગટ થાય છે. એમ દ્રવ્ય સંગ્રહમાં 47 ગાથામાં એ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજીને દ્રવ્ય સંગ્રહ બહુ કંઠસ્થ હતો. અમુક ગાથા તો બોલતા હતા, મારે જે ઇમાએ રાગ કરવી દ્વેષ કરવી એ ગાથા હોય. એનું કારણ છે કે આ ભાવમાં શ્રીમદ રાજચંદ્રજી થયા ને, તો એને ગુરુ ભાવમાં કે ભલે એક બે ભાવ ગયા ગયા બધા જુદી વાત કહેવા છે, પણ એની પહેલા એ ઇન્દોરમાં હતા. ઇન્દોર નહીં પણ ઈડર, ઈડરમાં હતા. ઈડરના પાડ ઉપર પણ એ ધ્યાન કરવા જતા, અને ઈડરમાં કોઈ સાથી ગુણી હતા, સાધુ પ્રેરણી હતા. તો કોઈ સાથે કોઈ ઈર્ષાથી એને ખોરાકમાં ઝેર આપી દીધું, ત્યાં એનો સર્વાસ થઈ ગયો. અને એ વખતે પણ એનું નામ શ્રીમદ રાજચંદ્ર હતું. એ વખતે બધું વાંચેલું છે, જોયા બધું જોયેલું છે. ઈડરના પાર ઉપર છે, ખાંભી છે, એમાં બોર પીછે કમ્પ્યુટર પણ છે નિશાની, સમજી ગયા ઉભા. અને નીચે લખેલું શ્રીમદ રાજચંદ્ર, ગુરુ એનું નામ શ્રીમદ રાજચંદ્ર હતું. અને અહીંયા પણ રાયચંદ્ર હતું, એનો વિશેષણ શ્રીમદ રાજચંદ્ર થયું. એને એવો બનાવ્યો કે જયારે એ મુનિ હતા ત્યારે દ્રવ્ય સંગ્રહ શાસ્ત્ર નો અત્યંત બહુ કરતા, પછી તો સર્વાસ થઈ ગયો. પછી આ ભાવની અંદર યાદ આવ્યું બધું, એને જાતિપણ તો ઘણા બહુ જાતિપણમાં યાદ આવે. જાતિપણનો પ્રકાર સાચો છે, બેનસીના જાતિપણ નહીં માનતા નથી, કેટલા મૂંઢ મિથ્યા દૃષ્ટિ છે, નાની તાકાત તો જબરજસ્ત છે. એની જાતિ શું થયું એમાં થોડું બધું યાદ આવ્યું, એમાં દ્રવ્ય સંગ્રહ યાદ આવ્યું. એટલે દ્રવ્ય સંગ્રહ એને ભંડારમાં પોતાના હાથે મૂક્યું હતું એ વખતે ભંડારનો કબજો હતો રાજનાથમાં આવી ગયો ઝઘડાને કારણે. રાજા એ વખતે સાંતા કોઈને કેવરાય કે અમારે નાની પુરુષ આવ્યા છે અને તમારા ભંડારમાંથી એક પુસ્તક એને જોવું છે, લેવું છે એમ નહીં, ભંડાર જોવો છે. બહુ સારું, ભલે એને હું તો માણસને ભૂલી ગયો. રાજા એ ભેગો આવ્યો. પેલા રાજા તો સાધારણ હતા ને, આદર વાળા હતા, નાનીઓ પ્રત્યે આદર વાળા. બધું ભંડાર એમાંથી સિંહ પ્રવેશન કર્યું. આ પુસ્તક અમે અહીંયા આવીશું. રાજા કે હું આ વાત કરું છું, આ વાત શું કરું છું? ક્યારે પાછળ પેલા થઈ ગયા કે ના ગુરુ ભગવાન તે દુદ્રશન આવો બનાવ મને લોકો. એટલે કાલની વાત આજ યાદ કરી કે ઊંડા દુશ્મન પેલા ક્યાં ગામમાં હતા? સંબલપુર ને. સંબલપુર માં હતા એ તમે યાદ ન હોય ના? એક પડદો નીકળી જાય તો ગુરુ ભવ નું યાદ, બે પડદા નીકળે તો બીજા ભવ નું. હા હા, એમ પડદા છૂટી જાય છે. જાતિષ્મન ડાન્સ સાધારણ છે, એ તો વિખ્યાત દક્ષિણે પણ થાય છે, પણ સમય દર્શન પૂર્વજિત છે. અને સમય દર્શન ની ભૂમિકામાં જાતિષ્મન ડાન થાય એ ધર્મની વાત જુદા પ્રકારની હોય છે. હા, 100% સાચી વાત છે. શ્રદ્ધા વિશે છે, બધાને શ્રદ્ધા થાય, કોઈને થાય, કોઈ સ્વતંત્ર છે. હવે ધ્યાનમાં નિશ્ચયને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રયોગ થાય છે. પ્રયોગશંકરમાં કહ્યું છે ધ્યાન આવે ને ત્યારે ઉપયોગ બંદરમાં જો શુદ્ધ આત્માને પ્રત્યક્ષ જાયનો નાયક દેવને સ્વિકલ્પ નહીં પણ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં એક સમયમાં પોતાના જ્ઞાનમાં પોતાનો ભગવાન આત્માના દર્શન થાય છે પ્રત્યક્ષ. એ પ્રત્યક્ષ જયારે દર્શન થાય ત્યારે ત્રણ અવયવ નિશ્ચય મોક્ષ માર્ગના પ્રગટ થાય છે. જ્ઞાને આત્માને જાણ્યો તો સમ્યક જ્ઞાન, એ જાણેલાનું શ્રદ્ધાન પ્રતીતિ થઈ તેનું નામ સમ્યક દર્શન, અને એટલી સ્થિરતા અવશે થઈ એનું નામ નિશ્ચય ચારિત્રના પરિણામ કહેવામાં વિતરાગ ભાવ છે. ત્રણ અંશ, એ ત્રણ અંશ પ્રગટ થાય છે ત્યારે ત્રણે અંશ પૂર્ણ પ્રગટ થતા નથી, એ અપૂર્ણ છે. એ પર્યાયો અપૂર્ણ છે તો પર્યાયનો બીજો ભાગ આ છે, એ વખતે હાજર છે. એ ત્રણ અંશ વ્યવહાર તંત્રીના પ્રગટ થાય છે, પણ એ પ્રવૃત્તિ રૂપ નથી. લબ્ધરૂપ ડિપોઝિટ છે. હવે એ બારમી કથામાં પ્રવૃત્તિ આવશે, એટલા માટે આ ભૂમિકા બાંધી. વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન કેને ને ક્યારે કે નિર્વિકલ્પ ધ્યાનમાં જેને પ્રગટ થઈ ગયો એને સ્વિકલ્પ દશામાં કોઈને કોઈ વખતે વ્યવહાર જાણેલો વ્યવહાર તંત્રીના પરિણામ જાણેલા પ્રયોજનમાં છે. નિશ્ચય રત્નત્રય પણ જાણે છે, શુદ્ધતાને પણ જાણે, થોડી અશુદ્ધતાને પણ જાણે છે. એવા પરિણામને જાણે છે, જાણેલો પ્રશ્ન કહે છે. હવે એ વ્યવહારને પણ કોઈ કોઈને કોઈ વખતે કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં, કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં, એમ કેવળી પ્રભુને નહીં અને નિર્વિકલ્પ ધ્યાનીને નહીં, સ્વિકલ્પ જ્ઞાનીને કોઈ કોઈને એટલે એક શબ્દ ચાલે છે. કોઈ વખતે પછી કોઈ કોઈને કેને કે અજ્ઞાનીને વ્યવહાર ન હોય, વ્યવહાર હોય જ નહીં. નિશ્ચય નથી પ્રશ્ન વ્યવહાર કેનો હોય? કેવળીને નહીં, કેમ કે કેવળ જ્ઞાન પૂરું થઈ ગયું છે. અધૂરી પર્યાયમાં નિશ્ચય વ્યવહાર હોય, પૂર્ણ પર્યાયમાં એકલો શુદ્ધ નહીં હોય, વ્યવહાર હોય નહીં. પછી કોઈ વખતે એટલે કે સ્વિકલ્પ દશા વખતે નિર્વિકલ્પ જ્ઞાનીને વ્યવહાર જાણેલો પ્રિઝન ન હોય, સ્વિકલ્પ જ્ઞાનીને નિર્વિકલ્પ જ્ઞાની અને સ્વિકલ્પ જ્ઞાની કોઈ વખતે એટલે સ્વિકલ્પ દશા હોય જયારે ચિંતન ચાલતું હોય જ્ઞાનીને ત્યારે કોઈ વખતે એટલે સવિકલ્પ વખતે એમ નિર્વિકલ્પ ધ્યાનમાં નહીં, પ્રયોજનવાન છે શું વ્યવહાર નહીં, પ્રયોજનવાન છે એટલે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં, આદરવાની વાત નથી, આદરણીય તો એક ભગવાન આત્મા છે અને જાણવાલા એક પરિણામના ભેદો છે, થોડી શુદ્ધિ પ્રગટ થઈ છે, થોડી શુદ્ધિ વધે છે એને પણ જાણે અને અશુદ્ધિની હાનિ થાય એને પણ જાણે, અશુદ્ધિ પ્રગટ થાય એને જાણે, અશુદ્ધિ હાનિ થાય એને જાણે, શુદ્ધિ પ્રગટ થાય એને જાણે, શુદ્ધિ વૃદ્ધિ થાય એને પણ જાણે, સંવર નિદ્રાને પણ જાણે ને થોડોક આશરો બંધ થાય એને પણ જાણે, સાધક બે ભાવને જાણે છે, પરિણામના બે ધર્મોને જાણે છે, પરિણામના બે ધર્મોને જાણે છે કે અમારી નબળાઈ છે પર્યાયની, તેથી થોડો રાગ પણ આવે છે, જાણે છે, જાણેલો પ્રયોજનવાન છે, એ ઠીક છે ને કરવા યોગ છે એમ છે નહીં, એ તો ચોથા ભૂસ્થાને છેલ્લા સમયમાં જો પરમાત્મા કૃત્યકૃત છે એવો દ્રષ્ટિ અપેક્ષા એ સાધક આત્મા કૃત્યકૃત કઈ કરવાનું બાકી હતું આવે ને જાણું છું કરવાનું કઈ છે અકર્તાથી જેનો ઉપાડશો એને કરતા બધું હોય અકર્તાથી ઉપાડ થાય છે કરતાથી ઉપાડ કરતા બુદ્ધિમાં ઉપાડ નથી ને પરની જ્ઞાતા બુદ્ધિમાં કોણ ઉપાડ નથી અકર્તા અને જ્ઞાયકનો જ્ઞાતા એમાં ઉપાડથી નંદરમાં ક્યારે જાય અનુભવ થઈ જાય અનુભવ બહુ સ્વભાવ છે અનુભવ એ રસનો અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ બહુ સ્વરૂપ બોલો બોલો એક જોડતી બોલ અનુભવ ચિંતામણી રતન અનુભવ હે રસખો અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ મોક્ષ સ્વરૂપનો અનુભવ થાય છે મુક્તનો આશ્રય કરતા પર્યાય મુક્ત થઈ પર્યાયમાં બંધ નીકળી ગયો અલ્પબંધ છે એ ગૌણ છે મુખ્ય બંધ તો વિખ્યાત બને કહેવામાં ભાવબંધ આત્માના અનુભવ વિના ધર્મની શરૂઆત આજે અનુભવ કરો છે કોઈ વિધિ છે એમાં છૂટછાટે નથી બિલકુલ છૂટછાટે વ્યવહાર નહીં પણ કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર નહીં જાણેલો પ્રયોજમાન જે પ્રયોજમાન એટલે આદરેલો નહીં પણ જાણેલો પ્રયોજમાન એ પણ એ પર્યાયના લક્ષ વગર પર્યાય જણાય પર્યાયના લક્ષે પર્યાય ન જણાય એ ભાવ ઇન્દ્રિયને ભલે પર્યાયનું લક્ષ હોય પણ મને પર્યાયનું લક્ષ નથી મારું તો દ્રવ્ય ઉપર લક્ષ્ય ને એવા જ્ઞાનમાં નિર્મળ જ્ઞાનમાં એ જણાઈ જાય છે તો જાણેલો પ્રયોજન કહેવામાં છે તો જણાય છે પાઠ તો સંસ્કૃતમાં વ્યવહાર જણાય છે એમ છે એ યથાર્થ છે આ જાણવાની વાત તો ખુલાસો જ્યાં સુધી એને યથાર્થ લખે છે ત્યાં સુધી એને પર્મને હું જાણું છું એવો પક્ષાઈ જાય છે કેવળી માટે એક વાત આવે છે કેવળી ભગવાન માટે શાસ્ત્રમાં પ્રવચન સારમાં હો કે લોકાલોકને જાણે છે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એ પ્રચલિત વાત છે ઉપદેશ બોધમાં તો એમ જ હોય ને સિદ્ધાંત બોધ જુદો અને ઉપદેશ બોધ જુદો ઉપદેશ બોધની વાત સાંભળી છે કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે પણ સિદ્ધાંત બોધની વાત પ્રવચન સારમાં ગુણગુણ ભગવાન ફરમાવે છે કે જે લોકાલોક છે એ નિમિત્તભૂત જ્ઞેયાકારો છે શું કહ્યું નિમિત્તભૂત જ્ઞેયાકારો છે લોકાલોક ભૂત ભવિષ્ય વર્તમાન બધું હો આત્મા સિવાય આત્માને છોડીને પર નિમિત્તભૂત જ્ઞેયાકારો છે અને એનો અહીંયા જે પ્રતિભાસ થાય છે જ્ઞાનની નિર્મળ પર્યાયમાં અરીસામાં દર્પણમાં એને નૈમિતિક ઉદગ્ને આકારો કહેવામાં આવે છે. એ નૈમિતિક ઉદગ્ને આકારોને એ કેવડી જાણે છે તો કાર્યમાં કારણ ઉપચાર આપીને એમ કહેવાય કે લોકાલોકને જાણે છે ઉપચારનું કથન અસદુર જોવાનું કથન છે, જાણે છે પોતાના પરિણામને. નૈમિતિક ઉદગ્ને આકારને જાણે છે, જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનાકાર છે એ તો જ્ઞાનાકાર, પણ સાપેક્ષની અપેક્ષાએ નૈમિતિક ઉદગ્ને આકાર કહેવામાં સમજાવવા માટે કેવું પડે છે, બીજો ઉપાય નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે. ટોપ વાત કરી છે પુરુષે, ટોપ વાત ત્યારે મેં પહેલા માહિતી નાની કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે. પરને જાણે છે નહીં, સ્વપ્ન જાણે છે નહીં કાઢી નહીં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે. કોઈ વખતે આત્માને જાણે નહીં, કોઈ વખતે લોકાલોકને જાણે નહીં, એવું ખંડ પડતો નથી. વિષય બદલતો નથી ને પર્યાય પણ બદલતી. કેવળ નિજ સ્વભાવ સ્પષ્ટ વર્તે. કેવળ જ્ઞાન બે છતાં નિર્માણ છે, છતાં નિર્માણની પ્રાપ્તિ. એ કેવડીને એને જાણ્યા, એ કેવડીને કેમ જાણ્યા કે કેવળ શુદ્ધ આત્માને જાણે એને જ આ ભાવ આવે. આત્માને જાણતો નથી એને એમ જ આવે કેવડી લોકાલોકને જાણે છે, એના પક્ષમાં પીડ્યો છે, વિચાર નથી છે. નાનીને કોઈ કોઈ વખતે અંદરમાંથી એવી વાતો આવે, અંદરમાંથી આવે એવા નીચ સ્વભાવ. એકલા પોતાના નીચ સ્વભાવનું નાયકને જ જાણે છે, ધ્રુવ પરમાત્માને જાણે છે, બીજાને કંઈ જાણતા નથી કે ના જાણતા. કેમ કે એનું લક્ષ નથી, જણાય છે પણ જાણતા નથી, જણાય છે એ પણ કેવું પડે છે, બાકી તો ફક્તથી જણાતું પણ નથી. આ વ્યવહારની વાત આવે છે ને, વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એને અંગિયાત ઉપર કરવી પડે બધું. પછી ઉપરથી પોતે કહ્યું છે, મૂળ સંસ્કૃતમાં તો આટલું જ છે, પ્રયોજનમાં છે. આ સર્વથા નિષેધ કરવા એવું નથી, એ તો ઉપરથી પંડિતજીએ પોતે લીધું, મૂળ સંસ્કૃતમાં ઠીક છે. તેથી તેનો ઉપદેશ છે. હવે આ વાત પંચાધ્યાયમાં ભાગ એક ગાથા 639 પછી આ વાત કે સવિકલ્પ ધ્યાનમાં સવિકલ્પ જ્ઞાનીને વ્યવહાર જાણેલું પ્રયોજનમાં છે, નિર્વિકલ્પ ધ્યાનીને નહીં. નિર્વિકલ્પ ધ્યાનીને ભેદ ઉત્પન્ન થતો નથી, અભેદ જૂની થયું છે એટલે ભેદ દેખાતો નથી. વિના ભાવા નો દ્રષ્ટા. ગાથા પંચાધ્યાય ભાગ પેલો 639 એમાં છે કે આ જ્ઞાનીને જયારે ધ્યાનમાંથી બહાર આવે, સવિકલ્પ ધ્યાન હોય ત્યારે વ્યવહાર કરે, નોકરીમાં સ્વરૂપમાં ડૂબી ગયા હોય, ભેદ તો ક્યાં, ભેદ જ થતો નથી, ભેદનો ભેદ થઈ ગયો છે. ભેદનો ભેદ પોતે અભેદપણે જણાય છે, સવિકલ્પ દિશામાં ભેદ ભેદપણે જણાય છે, અભેદ અભેદપણે જણાય છે, નિકાળ અભેદ અભેદપણે જણાય, અને ક્ષણિક ભેદ ભેદપણે જણાય સવિકલ્પ દિશામાં. નિર્વિકલ્પ ધ્યાનમાં તો ભેદ અભેદ થઈને જણાય છે, ભેદ જણાતો અભેદમાં ભેદ દેખાતો. આ તો ધર્મકથા સંહિતાની કથા એટલે ધ્યાન રાખેલું નામ. શ્રદ્ધા જ્ઞાન પલટી જાય, હેલ્પકારમાં મુક્તિ થાય, છોડવા એવી વાત છે. હવે 12મી કથા આવે છે, 12મી કથા બોલું બધું સાથે.
ગાથાનો અર્થ લઈ પહેલા
જે શુદ્ધને સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા, કેવડી થઈ ગયા છે, કેવડી પરમાત્મા થઈ ગયા, તેમને તો શુદ્ધ આત્માનો ઉપદેશ આજ્ઞા કરનાર શુદ્ધ નહીં જાણવાયું છે. કેવળ જ્ઞાન થઈ ગયું પછી અશુદ્ધ નહીં છે તો નથી, માટે એકલો શુદ્ધ નહીં જાણેલો પ્રતિમાન છે એને કેવળી ભગવાન સાધકની વાત કરે છે. કેમકે આ સાધકની વાત છે ને, વ્યવહાર જાણેલો પ્રતિમાન સવિકલ દિશામાં સાધકની વાત છે. વળી જે જીવો અપરમ ભાવે અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના કુલ ભાવને નથી પહોંચી ગયા, યથાખ્યા ચારિત્ર થયું નથી, કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, હજી સમૃદ્ધ જ્ઞાનને ચારિત્રના પરિણામ તો પ્રગટ થયા છે પણ એ પરિણામ પૂર્ણ થયા નથી, પૂર્ણ થવાના છે પણ અત્યારે ક્યાં નથી, પૂર્ણ થવાના છે એ પૂર્ણનું જ્ઞાન પણ અત્યારે થઈ જાય પણ પર્યાય પૂરી પર્યાય અરે સમીર જ્ઞાની મોક્ષ થયો નથી પણ મોક્ષનું જ્ઞાન અત્યારે થાય એમ સમયસારમાં લખ્યું છે. એમાં સમયસારમાં એક ત્રણ જગ્યાએ લખ્યું છે. પછી શ્રીમદજીએ પણ કહ્યું છે, એક તત્વાનુશાસન સાચું છે, એમાં નાગસેન મુનિએ પણ આ વાત કરી છે. કરે કહી છે ચાર ટકા છે, ગુરુદેવ કહ્યું છે ભાવિ પર્યાય પૂર્ણ થવાની તો છે પણ ભાવિ પર્યાય પૂર્ણ થયા પહેલા પૂર્ણ પર્યાયનું આ જ્ઞાન થાય, શુદ્ધાત્માનું શ્રદ્ધાન ને પૂર્ણ પર્યાયનું જ્ઞાન વર્તમાનમાં મોક્ષનું જ્ઞાન થાય, કેવળ જ્ઞાનનું જ્ઞાન થાય શુદ્ધ જ્ઞાનમાં. શુદ્ધ જ્ઞાન બોલાવે છે, બધી શુદ્ધ બોલાવે છે, આવો આવો કેવું જ્ઞાન આવે બોલાવે છે, બોલાવે છે એટલે એ જણાય એટલે અમને થશે કે એનું વાંચે એમાં ગર્ભિત હોય છે બહુ બોલે નહીં, કેમ કે એનું પ્રૂફ ક્યાં આપવું, એનું પ્રૂફ તો છે તો જે જાણે તે જાણે. બીજાને શ્રદ્ધામાં ના આવે એવું છે આ વાત. મુખ્ય નહીને હેતુ એક એવું જ્ઞાન થઈ ગયું છે, ચાર ગુણ છે ને, ચાર પાંચ ગુણ છે ને શ્રીમતી કેમ નથી ભાઈ. અરે જ્ઞાનની તાકાત આત્મજ્ઞાનની હો, આત્મજ્ઞાનની તાકાત મહિમા તો આત્માનો છે, પછી એના આશરે જે જ્ઞાન પ્રગટ થાય એને સામાન્ય જીવને આ બાજુ વાળવા માટે